એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ શ્રી પ્રીતિસેન ગુપ્તા લિખિત કેટ કેટલા ઈશ્વરો. ઓડિયો પઠન અનિતા પાદરિયા. ઘર્ષણ વગરનો કાળ, યુદ્ધ વગરનું વિશ્વ, ઓહો, શું આવા કલ્પન પણ આપણે કરી શકીએ છે? બહુ શસ્ત્ર વર્ષો પહેલાંનું જીવન પણ ક્યાં શાંત, સંયત ને નિર્દોષ હતું. જગતનો ઇતિહાસ આરંભથી જ સંઘર્ષયુક્ત અને લોહિયાળ રહ્યો છે. સમકાલીન જગતમાં જે બધું બનતું દેખાય છે તેનું અચરજ પારાવાર છે. અત્યારે કૌટુંબિક સ્તરે ભાઈ ભાઈમાં ઝઘડા છે, સામાજિક સ્તરે પાડોશી પાડોશીમાં વિખવાદ છે, કેટલાય દેશોમાં પોતાની જ પ્રજાની અંદરોઅંદર કાપાકાપી થઈ રહી છે, તો અનેક મહારાજ્યો એકમેક પર અણુબોમ્બની ધમકી બતાવતા તોડાઈ રહ્યા છે. કદાચ બ્રહ્માંડમાં ગ્રહો પણ પરસ્પર ભટકાઈ પડવા તત્પર હોય. હોય પણ ખરા, કશું કહેવાય નહીં. મશીનોની મદદથી હવે હાથ લાંબા થયા છે, અંતર ઘટેલા જણાય છે, અને કોઈ પણ વ્યક્તિ કે સમાજ, દેશ સહેજમાં અન્યને મારી અથવા તો તારી શકે છે, જ્યાં વ્યક્તિગત રીતે પણ શાંતિ મેળવવી કઠિન બનતી ગઈ છે. તેવા જગતમાં સર્વત્ર અને સતત થતા દેખાતા વિરોધો અને વિચ્છેદોના કારણ જુઓ તો મુખ્યત્વે ત્રણ હશે. સંપત્તિ, સત્તા અને ત્રીજું, કેવું આશ્ચર્ય, ધર્મ, જે અભ્યાસ તેમજ આચરણ દ્વારા સહિષ્ણુતા, પ્રેમ, સમભાવ જેવા ગુણોનો પ્રચાર કરે છે તેને નામે તદ્દન અસહિષ્ણુ અને અત્યંત હિંસક વ્યવહાર દુનિયાભરમાં કેમ થતો રહેતો આવ્યો છે? અલબત્ત આ પ્રશ્ન જ રહેશે, એની ચર્ચા અહીં તો નથી જ થવાની. આમે જો કદાચ એનો કોઈ જવાબ હોય પણ શકે તો એ અતિ જટિલ તથા અનિર્ણાયક હોવાનો. પણ ઇન્ડોનેશિયાના પૂર્વ તિમોર ટાપુ, લેબેનોન, બોસ્નિયા જેવા અમુક દેશોમાં બનતા ગયેલા બનાવો, અરે અંદર અંદરની ખૂનામરકી, એ મારું ધ્યાન ખ્રિસ્તી ધર્મ પ્રતિ ખેંચ્યું છે. અંગ્રેજીની એક કહેવત પ્રમાણે, જે જાય છે તે પાછું આવે છે. આવું કંઈક ક્રિશ્ચિયાનિટીની બાબતે બન્યું છે કે શું? 2000 વર્ષથી તો એ ધર્મ પ્રચલિત છે જ, પણ સાથે જ એ હકીકત કેમ ભૂલાય કે એના પ્રથમ પ્રણેતાને જ લોકો સમજ્યા નહોતા. એ ધર્મની શરૂઆત જ ધર્મગુરુનો ભોગ લઈને થઈ હતી. જાણે ત્યારથી એનો માર્ગ આગ્રહપૂર્વકના પરિવર્તનનો બન્યો. 500થી વધારે વર્ષ પહેલાં સ્પેનના રાજા ફર્ડિનાન્ડ અને રાણી ઇઝાબેલાએ સ્પેનને કેથલિક મહારાજ્ય બનાવવાની અભિપ્સાને કારણે નિશ્ચિત તારીખ સાથેનું ફરમાન કાઢેલું કે ઓગસ્ટની 2492 સુધીમાં બધા યહૂદીઓએ ક્યાં તો ક્રિશ્ચિયાનિટીનો અંગીકાર કરવો, ક્યાં તો દેશ છોડીને ચાલી જવું. આ હુકમનું પાલન નહીં કરનારને માટે સજા હતી મોતની. આ જ હકુમતના આશ્રયે ક્રિસ્ટોફર કોલંબસ ધનવાન અને અવનવા સ્થાનો જેવા કે ઇન્ડિયા, કેથે એટલે કે ચીન, જીપાંગો એટલે કે જાપાન શોધવા નીકળેલા. વળી એ પોતે ચુસ્ત ખ્રિસ્તી હતા. માલિક માટે ધન સંપત્તિ અને પોતાને માટે ગૌરવની પ્રાપ્તિની આશાને સાથે સાથે તે સ્થાનોના લાખો આત્માઓના ધર્મ પરિવર્તનની શક્યતાની પણ કોલંબસને મોટી આશા હતી. બનવા કાળે કોલંબસ પશ્ચિમ ગોળાર્ધમાંના જે ટાપુઓ પર પહોંચ્યા ત્યાંની આદિ પ્રજા નિર્દોષ હતી, કુતૂહલસભર હતી ને શાંતિનું જીવન જીવતી હતી. એ જનસમૂહ પર ક્રિશ્ચિયાનિટી લાદવામાં શી મુશ્કેલી? સમજાવટ અને ઉપદેશથી નહીં માનનારા માટે શસ્ત્રો અને બળજોરી ક્યાં ન હતા? દુનિયાભરમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સદીઓથી અનેક પ્રયત્નો થતા રહ્યા છે, ને એ દરમિયાન આ ધર્મ પોતે જ કેટલો છિન્ન વિચ્છિન્ન થઈ ગયો છે તે જોવા જેવું છે. ધર્મોને નામે જો કોમી રમખાણો તેમજ યુદ્ધો સુદ્ધા થાય છે તો એ બધામાં નાના પંથો તથા માન્યતા ફેરને લીધે ફાટફૂટ પડતી જાય છે. એકનું પરિણામ કરુણ આવે છે ને બીજાનું હાસ્યાસ્પદ. જે પશ્ચિમોને ને કદાચ પારકો કહેવાય તે ખ્રિસ્તી ધર્મ અત્યારે અનેક વળવાઈઓમાં વહેંચાઈ ગયેલો છે. પવિત્ર ધર્મગ્રંથ પણ જૂના અને નવા ટેસ્ટામેન્ટના બે જુદા વ્યાખ્યાકરણ પામી ગયો છે. બહારના ને જરા તરા ફેર લાગે તેવી બાબતો શ્રદ્ધાળુઓ માટે ઘણી અગત્યની હોય છે અને તે પંથના મૂલાધાર રૂપ હોય છે. કોઈ પેટાધર્મમાં પણ ત્રણ કે ચાર કે વધારે ફાટા પડતા જોઈને આપણે નવાઈ પામીએ છીએ, શંકા કરવા માંડીએ છીએ, તો આ તો જગતના મુખ્ય ત્રણ ધર્મોમાંનો એક છે, એમાં કેટકેટલી શાખાઓ પડેલી છે તે જાણીને તો આશ્ચર્યનો પાર નહીં રહે. એ બધી શાખાઓની અંદરના ભેદ તફાવત આપણે સમજી નહીં શકીએ અને બધા નામોની સમજૂતી પણ કદાચ હું નહીં જ આપી શકું, પરંતુ માત્ર માહિતીની દ્રષ્ટિએ પણ આ યાદી રસપ્રદ છે. ક્રિશ્ચિયાનિટીનો મુખ્ય તથા બૃહદ અંશ રોમન કેથલિક છે. એનું સત્તા કેન્દ્ર રોમ શહેરમાં આવેલી વેટિકન સિટી નામના વિભાગમાં સદીઓથી સ્થાપિત છે. નામદાર પોપ એના સર્વોચ્ચ અધિપતિ છે, જોકે સમગ્ર ખ્રિસ્તી ધર્મના એ નિશંક છત્રધારી છે. એમનું એક કામ સતત બધી શિખાઓને પ્રસન્ન રાખવાનું હોય તેવું લાગે છે. રોમન કેથલિક પંથ લેટિન ચર્ચ પણ કહેવાય છે. એમના બિશપોની નિમણૂક પોપ દ્વારા થાય છે. એમના અત્યંત પુણ્યશાળી અને ધર્મનિષ્ઠ બિશપના મૃત્યુ પછી એમને સેઇન્ટની પદવી અર્પવી કે નહીં એનો નિર્ણય પણ પોપ કરે છે. મધર ટેરેસા પાસે બિશપનું શીર્ષક ન હતું, છતાં એમના અસાધારણ કાર્યો તથા કરુણાને કારણે એમને પણ સેઇન્ટહૂડ અર્પણ કરવાની વાત ચાલી રહી છે. ગ્રીક ઓર્થોડોક્સનું બીજું નામ ઇસ્ટર્ન ઓર્થોડોક્સ છે. નામ સૂચવે છે તે પ્રમાણે એ સ્થાપાયો ગ્રીસમાં. અન્યત્ર ઘણી મોટી સંખ્યામાં આરબો આ પથમાં આસ્થા રાખે છે. આમાંથી ફૂટેલી શાખા તે મેલ્કાઇટ અથવા ગ્રીક કેથોલિક. એના સદસ્યોની સંખ્યા ખાસ્સી ઓછી છે. આર્મેનિયન ચર્ચમાં શ્રદ્ધા રાખનારા મુખ્યત્વે તળ આર્મેનિયન લોકો હોય છે, તો કોપ્ટિક ઓર્થોડોક્સના લગભગ બધા સદસ્યો ઇજિપ્તમાં વસે છે. સિરિયન ઓર્થોડોક્સનું કહેવું છે કે એ સૌથી પ્રાચીન ક્રિશ્ચિયન ચર્ચ છે. આ જ પ્રજાનું એક જૂથ 200-300 વર્ષ પહેલાં સિરિયાથી વહાણમાં નીકળીને કેરળના કિનારે પહોંચ્યું હતું. અત્યારે ત્યાં જે સંખ્યા રહી હશે તે સાવ નાની હશે ને કદાચ ત્યાંના સમાજથી કિંચિત વ્યુક્ત હશે. મેરોનાઇટ કહેવાતા પંથનું મૂળ પણ સિરિયામાં છે. એ રોમને એટલે કે નામદાર પોપના નિયમોને વફાદાર છે. કદાચ તેથી જ અસંખ્ય શ્રદ્ધાળુઓથી એ ભર્યો ભાદર્યો થયેલો છે. ઇથોપિયન ઓર્થોડોક્સ પંથ ગુણાંકની દ્રષ્ટિએ ખાસ્સો સાધારણ છે, પણ એના સદસ્યો ઊંડી શ્રદ્ધા ધરાવતા હોય છે ને અત્યંત ચુસ્ત રીતે ધર્મના ક્રિયાકાંડનું પાલન કરતા હોય છે. કોઈપણ જાતની બાંધછોડ કે સમાધાન કરવા કરતાં આ લોકો જીવતા બળી મરવાનું પસંદ કરતા હોવાનું સાંભળ્યું છે. રશિયન ઓર્થોડોક્સ પંથ રશિયન ભક્તોની સાથે સાથે દુનિયામાં ઘણી જગ્યાએ પ્રસર્યો. સુંદર સપ્રમાણ ઘુમ્મટોથી યુક્ત એના ચર્ચ ખૂબ આકર્ષક હોય છે ને તરત ઓળખાઈ જાય છે. આ ચર્ચ અંદરથી આમ તો સાદા હોય છે, પણ લગભગ દરેકમાં વિશિષ્ટ કળાકૃતિ કહી શકાય તેવા ધાર્મિક ચિત્રો, ઈશુ અને માતા મેરીના કાસ્ટ શિલ્પ વગેરે પધરાવાયેલા હોય છે. રોમાનિયન ઓર્થોડોક્સ ચર્ચ પણ ઘણું પ્રાચીન છે. સામ્યવાદી સરકારની નીચે એ દબાયેલું ને શુષ્ક સંયત રહ્યું. એમાં પૂજા ને આરતી ટાણે ઉચ્ચારાતા પ્રાર્થના સ્તવનો બરાબર સંસ્કૃત શ્લોકોનો જ ધ્વનિ સર્જે છે અને ઉપસ્થિત પ્રત્યેકને ભાવ વિભોર કરી દે છે. પ્રોટેસ્ટન્ટ જનપ્રિય અને શક્તિશાળી પંથ છે. રોમન કેથોલિકનો એને હરીફ કહી શકાય. આ બે મુખ્ય પંથના માનનારા વચ્ચે દેખીતું વૈમનસ્ય હોય છે. આયર્લેન્ડના ઉત્તર ભાગમાં તો વળી આને કારણે કેટલી હત્યા થતી રહેતી આવી છે. પ્રોટેસ્ટન્ટની અંદર પાછી અનેક પ્રશાખાઓ છે. એપિસ્કોપલ, એગ્નિકલ, લ્યુથરન, બેપ્ટિસ્ટ ઇત્યાદિ. નાના નાના બીજા કેટલાય પેટાપંથો અસ્તિત્વમાં છે. એપોસ્ટોલિક ચર્ચ રૂફ ધ ઇસ્ટ, ચર્ચ ઓફ ગોડ, ચર્ચ ઓફ લેટર ડે સેન્ટ્સ વગેરે. જાણે ખ્રિસ્તી ધર્મના કણ. આ બધા સિવાય કેટલાક પંથ અમેરિકામાં શરૂ થયેલા, દાખલા તરીકે મોર્મોન 1830માં એની સ્થાપના થયેલી. ચોથી સદીમાં થઈ ગયેલા એક ઉપદેશક દ્વારા સોનાના પતરા પર લખાયેલું પુસ્તક નામે બુક ઓફ મોર્મોન એમનો મુખ્ય ધર્મગ્રંથ છે. એના સદસ્યો અમેરિકામાં બહોળા પ્રમાણમાં છે. 1910ના અરસામાં સ્થપાયેલા જેહોવાસ વિટનેસીસ કહેવાતા પંથના સભ્યો યુદ્ધનો વિરોધ કરે છે અને ધર્મ સ્વાતંત્ર્યનો આગ્રહ રાખે છે. સેવન્થ ડે એડવેન્ટિસ્ટ પંથ શનિવારને મુખ્ય દિવસ ગણે છે ને સપ્તાહની મુખ્ય પૂજા યોજે છે. કેટલા સંપ્રદાયો દરેકનો પોતાની ધર્મસરણી માટેનો આગ્રહ, એમાંથી નીપજતી જીદ કે પોસાતું અંધજનૂન ને પછી ઝઘડા કે કતલેઆમ, એ દરેક ઈશ્વર એક જ છે ને બદલે એક જ ઈશ્વર છે અમે જેમાં માનીએ છીએ તે, એમ કહેવા માંડે છે. જો એ દરેકનો પોતાનો આગવો ઈશ્વર હોય તો એ શક્ય છે કે બધા ઈશ્વરો વચ્ચે પણ વિખવાદ થવા માંડ્યા હોય? શું તેથી જ નહીં હોય જગતમાં અસ્તવ્યસ્તતા, અંધાધૂધી, જેનો અંત કે ઉપાય ન દેખાતો હોય તેવી મુશ્કેલીઓ, અનવરત ઘર્ષણ?